તારીખ 23/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 506 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98
તારીખ 23/11/1992 ઈડર સવારના 9:30 કલાકે અનુ શ્રીમદ રાજચંદ્ર એટલે આત્મા આત્મ પરિણામી થયો છે એવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે ત્યાં સુધી જાગૃતિમાં મેળવી યોગ્ય છે. તીર્થંકર ભગવાન તો ત્યાંથી માંડીને ગણધરાની ભગવંતો પરંપરા આચાર્ય મહારાજ સ્વામી ભગવંતો સત્પુરુષો જે જે મહાત્માઓ થયા તે સર્વનો એક જ મત છે. કોઈનો મત મતાંતર આ વિષયમાં નથી, કેમ કે આ આત્મકલ્યાણનો વિષય છે. આત્મકલ્યાણના વિષયમાં આત્મકલ્યાણને પ્રાપ્ત થયેલા એવા મહાત્માઓનો કદી પણ મતાંતર હોઈ શકે નહીં. બીજા જાણવાના વિષયમાં કોઈ સૂક્ષ્મ જ્ઞાનની ન્યૂનતાને કારણે કોઈ પણ કારણે મતાંતર હોવા યોગ્ય છે. આગમમાં કેટલા પણ વિષયો કરણાનુયોગના કેટલા પરિણામો એવા છે જે માત્ર કેવળ જ્ઞાનગોચર છે પણ કરવામાં પરંપરાથી ચાલ્યો આવે છે. પણ આત્મકલ્યાણ એ તો એક પ્રયોજનભૂત વિષય છે. આત્મા એક પદાર્થ છે, ધર્મો છે, અને તેથી એનું કાર્ય પણ એના ગુણધર્મો અનુસાર થાય છે. કોઈ સંપ્રદાયના વિધિ રીતરિવાજ એ અનુસાર કોઈ ધર્મ કાર્ય નથી થતો. આત્મકલ્યાણ કહો, આત્મધર્મ કહો, એ આત્મગુણ અનુસાર થાય છે. જેમ શેરો 500,000 વર્ષ પહેલા જે પદ્ધતિએ થતો હતો એ જ શેરો આજે અને હવે પછીના હજારો વર્ષ પછી એ જ રીતે થશે. બીજી રીતે થતો નથી. એ વસ્તુના ગુણધર્મ સાથે વસ્તુનું પરિણમન પ્રતિબદ્ધ છે. એ પ્રકારે આત્મકલ્યાણ પણ વૈજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. જીવના મૂળ ગુણોને પ્રગટ કરવા અને અનાદિથી આ જીવ જે દોષમાં પરિણમી રહ્યો છે દોષની નિવૃત્તિ કરવી, એક જ પ્રકારે થાય છે, એમાં બે પ્રકાર સંભાવતા નથી, કોઈ શક્તા નથી. પાડુદેવી વાત સૂત્રબદ્ધ કરી છે, એક અપવિત્ર કાળમાં પરમાત્મા પણ અહિયાં પણ ભગવાન જીનેશ્વર દેવની સાક્ષીથી પાડુદેવી પ્રતિપાદન કરે છે. જેને દેહાદીને વિશે થયેલી આત્મબુદ્ધિ છે એ વિપર્યાસ બુદ્ધિ છે. દેહ આત્માના સંયોગમાં રહેલો અનેક પરમાણુનો જથ્થો એ પર્યાય છે, જળ છે, વિજાતીય દ્રવ્યની અવસ્થા છે. પણ પોતાને અનાદિથી પોતાનું જ્ઞાન ભાન નહીં હોવાને લીધે અને કોઈ એવો યોગ છે, દેહ યોગ, કાય યોગ જેને કહેવામાં આવે છે, મન વચન કાય યોગ છે, આ કાયનો એક યોગ છે. આદિમાં ત્રણ એટલે એવા દેહાદિમાં ત્રણ યોગ છે, મન વચન. એમાં આ જીવને આત્મબુદ્ધિ થાય છે. નિમિત નૈમિત સંબંધે ક્યારેક ક્યારેક કેટલાક ફેરફારો એકબીજાને અનુકૂળ થાય છે, એકબીજાને અનુરૂપ થાય છે. ઈચ્છા પ્રમાણે કોઈ વખત એ ત્રણેય યોગના પરિણામ થાય છે. ઈચ્છાથી બોલવાનું મન થાય ને બોલે, ન પણ બોલી શકે એવી પણ પરિસ્થિતિ થાય. એમ શરીરની ક્રિયા, એમાં તો ભાવ સાથે ઘણો સંબંધ છે. માણસ ગુસ્સે થાય ત્યારે એનો ચહેરો મોરો ગુસ્સામાં આવ્યો હોય એવો સ્પષ્ટ થઈ જાય છે. પ્રસન્ન ચિત્ત હોય તો એ પ્રકારનો ચહેરો છે. ફિરફિન હોય, શોકમય હોય તો એવો ચહેરો થાય છે. એટલે દેહમાં આત્મબુદ્ધિ થવાની જે સંભાવના છે એનું કારણ મનોવચન કાયાના યોગે નિમિત્ત નૈમિત પરિણામો પરસ્પર બંને દ્રવ્યોમાં જે થાય છે એ કારણે અને પોતાના સ્વરૂપના અભાવને કારણે એ બંને કારણ ઉપાદાન અને નિમિત્તના એવા ઉભા થયા કે જીવને અનાદિથી આ અનાદિથી છે. વિપર્યાસ બુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિ છે, પછી ચારે ગતિના જીવોને લાગુ પડે છે. અને આત્મભાવને વિશે કે હું પણ થાય છે, દેહ બુદ્ધિ છે. આમ તો એક પરસ્પર વાતને બે પડખેથી કહી છે, એક જ વાતને બંને પડખેથી કહી છે. દેહમાં આત્મબુદ્ધિ છે, આત્મામાં દેહ બુદ્ધિ છે, બંને એક જ વાત છે. એટલે એવી વિપર્યાસ બુદ્ધિ જેની મટી ગઈ છે, જ્ઞાની પુરુષની વાત લેવી છે, જ્ઞાની પુરુષને એવી દેહ બુદ્ધિ મટી ગઈ છે. નવા નવા દેહની પ્રાપ્તિનું કારણ શું? દેહાત્મ બુદ્ધિ. આ સિદ્ધે છે તો બહુ કરવાનું યોગ્ય આવે છે, કાંઈ વાંધો નથી. અનુભવ નો વિષય તો બહુ સહેલો છે, બુદ્ધિ ગમે છે. જીવને નવો દેહ મળવાનું કારણ શું? કે દેહને વાંચે છે, આત્મબુદ્ધિ એ વાંચે છે, એની વાંછા આત્મબુદ્ધિ એ છે. ચાર ગતિમાં ઉપજવાનું પણ એ કારણ છે કે જેવી મતી એવી ત્યાં મતે સાગર. મગનો મટકો થયો કેમ? ત્યાં ઉમજ્યો, ચણામાં ન ઉમજ્યો, ચણામાં પણ થયેલું થાય છે. એવી પ્રીતિ, એ પદાર્થ પ્રત્યે એવી પ્રીતિ, આત્મબુદ્ધિએ જે તે પદાર્થને સેવતા ત્યાં તે તે ભૌતિક સ્થાનમાં તેની ઉત્પત્તિ થઈ જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે એવી વિપર્યાસ બુદ્ધિ છે તે દુઃખનું કારણ છે, અનંત દુઃખનું કારણ છે, વૈચારિક ગતિના અનુમરણનું કારણ છે સર્વ પ્રકાર. એવી બુદ્ધિ જેની મટી ગઈ છે, અહીં તો એ વાક્ય છે, આવી બુદ્ધિ અનાદિથી છે એ જેને મટી ગઈ છે, એ પછી જવા અર્થે જે પ્રારંભથી માંડીને જે ભૂમિકા છે એ બધી અપેક્ષિત છે અને એના એ ફળ સ્વરૂપે જ્ઞાન દશાની સ્વામીનો દશાની પ્રાપ્તિ થાય છે. આત્માને અપરોક્ષપણે પ્રત્યક્ષપણે પોતાનો સ્વાનુભવ થાય છે અને એ સ્વાનુભવ થતાં દેહાત્મ બુદ્ધિનો અભાવ થાય છે. એવા જ્ઞાની પુરુષને પણ એવો નિયમ નથી કે જ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય એટલે પૂર્વ કર્મ બધા ફરી જાય એવો કોઈ નિયમ નથી, બદલાઈ જાય એવો કોઈ નિયમ નથી. ચાલો એને પાસે કોઈ કામ નહીં, કોઈ બોજો નહીં, એને કાંઈ કરવાનું નહીં, એવું કાંઈ નથી. પૂર્વ કર્મ તો જે કાંઈ ક્રમશઃ ઉદયમાં આવવા યોગ્ય છે એ જ્ઞાની પુરુષ. આપણે તો મુખ્યપણે જ્ઞાની પુરુષમાં મનુષ્ય કર્યા વિચાર કરીએ છીએ, પણ સિદ્ધાંતને બાધા ના આવે તે વિચાર ચારેક વ્યક્તિના સમ્યક દ્રષ્ટિ જીવોને વિચારી લેવા જોઈએ. સાતમી નાખીમાં પણ નવ સમ્યક પ્રસંગ ઉત્પન્ન કરનારા જીવો છે, થાય છે. તિરિયંજ ગતિમાં પણ સંઘની પંચેન્દ્રિય જીવોને અને અત્યારે અઢી મિનિટની વાર અસંખ્ય સંઘની દ્રષ્ટિ જીવો છે. પંચમ ગુણ સ્થાન વર્તી હોય છે પણ પંચમ ગુણ સ્થાન સુધી તિરિયંજમાં પ્રગતિ થાય છે, સ્થિરતા થાય છે, વિકરાશતા થાય છે અને દેવલોકમાં સર્વાર સિદ્ધિથી માનીને વૈમાનિક દેવ પર્યંતના જીવોમાં સમ્યક દ્રષ્ટિ જાય છે અને થાય પણ છે, મનુષ્યમાં પણ થાય છે. તે ગતિમાં તો તે ગતિને યોગ્ય જ કર્મ ઉદય પાડે. નારકીમાં દેવને યોગ્ય કે મનુષ્યને યોગ્ય ક્યાંથી મળે છે? મનુષ્યને દેવને યોગ્ય તિર્યંજને યોગ્ય ઉદય ક્યાં છે? એ ઉદયમાં રહીને પણ એ દેહાત્મ બુદ્ધિ વિના કરે છે. અંદરની દુનિયા પલટાઈ જાય છે. આ ભવ મારો નથી, જ્ઞાની ભવ ઉદાસી છે. સાહેબે વિશેષણ આપ્યું છે જ્ઞાની પુરુષ જ્ઞાની ભવ ઉદાસી. ભવના કોઈ એક પ્રસંગ પ્રત્યે ઉદાસી છે એમ ન કહ્યું, આખા ભવના તમામ પ્રસંગોનું કોટનું એક બાંધીને ઉદાસ થઈ ગયા છે. આ ભવ એ સ્વરૂપ મારું નથી, હું મનુષ્ય નહીં, તિરિયંજ હોય તો હું તિરિયંજ નહીં. એવો એક પ્રત્યક્ષ ભાવ વર્તે છે. સંવેદન તો ચતુર્થ જગન્ય અંતર અથવા જ્ઞાનિક પુરુષનું એ સ્વરૂપ છે, પ્રગટ સ્વરૂપ છે. ઉદયની પ્રવૃત્તિ ને ઉદય ભાવ તો જ્ઞાની પુરુષનું સ્વરૂપ નથી, એ તો બીજા જીવો જેવું જ હોય છે, એમાં કોઈ મોટો ફરક નથી દેખાતો. સૂક્ષ્મ ફરક છે તો દ્રષ્ટિ હોય ને ધ્યાન આવે છે. તો એ જે સંયોગો છે પૂર્વકર્મ અનુસાર છે, અંતર પરિણતિથી જ્ઞાની પુરુષ ભિન્ન પડી ગયા છે, એને મૂળ દશા કહે છે કૃપાળુદેવ. 472માં જ્ઞાની પુરુષની વિલક્ષણતાનો પત્ર લખતા જ્ઞાની પુરુષની ઓળખાણ થવા માટે એની મૂળ દશા એટલે અંતર પરિણતિ સુધી પહોંચ થાય મુમુક્ષુ જીવને, પાત્ર જીવને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય. પણ એવી પાત્રતા ન હોય ત્યાં સુધી જીવ અનાદિથી બાહ્ય દ્રષ્ટિ હોવાની લીધે એ બાહ્ય ચિહ્ન જોવે છે. શાસ્ત્રમાં એમ કહે છે, બાલાનામ પશ્યંતિ લિંગાહ. બાહ્ય લિંગ, બાહ્ય ચિહ્ન બાળક બુદ્ધિ જેવી હોય છે એ જોવે છે. તત્વદ્રષ્ટિ જીવો તો મહાપુરુષની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર ગઈ છે કે રહી છે કે નહીં એટલું જોવે છે, અને ત્યાંથી એની પહેચાન છે, ત્યાંથી ઓળખી રહે છે. ગમે તે લેવાશ હોય એના માટે કોઈ પર્ટિક્યુલર લેવાશ જ્ઞાની પુરુષ માટે થતો અને નિયમ બદલ ત્યાગી હોય છે, દ્રષ્ટિ હોય છે, કોઈ રાજા હોય છે, કોઈ રંગ હોય છે, કોઈ મજૂર હોય છે, મજૂરી કરે, લાકડાનો ભાડો જંગલમાંથી ઉપાડી કે વેચવા આવેલા, અંદરમાં ત્રણ લોકનો નાશ બિરાજે છે એની મુખ વર્તે છે. આ હું નથી, આ એક વેશ છે, એ કર્મનો વેશ છે, એ કર્મ પ્રસંગ છે. કયો પ્રસંગ છે? કર્મ પ્રસંગ છે. આ આત્માને હવેથી સમજને તૂટી ગયો છે, છૂટી ગયો છે યુગાનુયોગ પૂર્વકર્મને કારણે. ત્યાં પણ જે પરિણામ, કેમ કે પરિણતિ તો અંશે કરી, એક પરિણામના બે અંશ પડી ગયા, એક આત્મભાવ, એક અન્ય ભાવ. એ જે અન્ય ભાવ છે એ અન્ય ભાવ આત્માને સાધતો નથી. આત્મભાવે આત્માનું સાધન થતું હોવા છતાં પણ અન્ય ભાવે આત્મસાધન નથી થતું. જ્ઞાનીને પણ એ સ્થળમાં, એ સ્થાનમાં, એ પ્રસંગમાં, એ પરિણામમાં જ્ઞાની પુરુષ અત્યંત જાગ્રત રહે છે. હું આત્મા છું એવી જાગૃતિ છૂટતી નથી, મળતી નથી. અને કર્મ પ્રસંગમાં એકાકાર ભાવે પરિણામ લાવે છે. અમે વેપારમાં રહ્યા છે એ કોઈ મમત્વને કારણે નથી રહ્યા. પૈસા કમાશું, ઘણા રૂપિયા કમાશું અને પછી મોજ મજા કરશું કે કુટુંબને સારી રીતે સગવડો કરી દેશું, એ કોઈ ભાવનાથી કોઈ અભિલાષા ખલાસ કરવા. મન છૂટી શકાય એવી પરિસ્થિતિમાં પ્રશ્ન થાય, ત્યાગ કરતા નથી, જયારે એને મમતા નથી તો કઈ છોડી દેતા નથી શું કરવા, આ જ પ્રશ્ન થાય એવો છે. આ પ્રશ્ન થાય એવો છે. એના માટે 408 નંબર પત્રમાં જે જે કાળે જે જે પ્રારંભ લઈ આવે છે તે પ્રારંભને જાગૃતિમાં રહીને સમ્યક પ્રકારે વેદવું તે જ્ઞાનીઓનું સનાતન, જ્ઞાની પુરુષનું તે સનાતન આચરણ છે. પણ એનો અર્થ ક્યારે પણ સંયોગની રૂચિવાળા જીવોએ એવું કરવા યોગ્ય નથી કે જ્ઞાની ત્યાગ કરતા નથી પછી આપણે ત્યાગ કરવાની ક્યાં જરૂર છે. તારી ભોગની રૂચિ પોષવા માટે એ વાત કહીએ, થોડીક લાલબત્તી મૂકી દીધી ત્યાં, ત્યાં લાલબત્તી રાખે. અનાદિની જીવને ભોગો ભોગની રૂચિ છે, પરદ્રવ્ય પરભાવની રૂચિ છે એટલે એને ઢળી જતા વાર નથી લાગતી. ને એમાં શાસ્ત્ર વચન એને પાછું કઈ જોતું તું ને વહી દે કીધું એવું થયું પડે તો એ તો મોત થાય છે. એમાં તો જીવ વધારે વિપર્યાસમાં આગળ વધી જાય એ સૂચના કરે છે. જ્ઞાની પાસે તો મૂડી છે, નમૂડીઓ પૈસા વેડફી નાખે તો રોટલાને હા હા પડી જાય. મૂડી વાળો ક્યાંક આગા પાછા થોડાક પૈસા મોજ મજામાં ખર્ચી નાખે તો એને પોસાય, કેમ કે એની પાસે મૂડી છે. તો કે જ્ઞાનીને તો પોસાય છે નહીં, સરસપણે જ્ઞાની કદી સંયોગમાં વિભાવમાં પરિણમે ઉભાવે એ વાત નથી, પરોશપણે છે. કેટલાક દેખાવો વિચારતા કરી મૂકે છે. શારીરિક સંદેહ દ્રષ્ટિ ભરત મહારાજા ચક્રવર્તી છે, પિતાશ્રીએ રાત તો આપી દીધું હતું, કઈ ભાઈને વેચી દીધું હતું, ભરત બાહુબલીજીને પણ વેચી દીધું હતું, ભરત મહારાજને વેચી દીધું. હવે આપણે ચક્રવર્તી પણ આનો ચક્રવર્તીના છ ખંડ પિતાશ્રીના વારસામાં કોઈ નથી, પણ દાયાના પોતાના પુણ્યનો ઉદય છે. ચક્રવર્તીનું ઉત્પન્ન થાય તો ચાલો છ ખંડ જીતો. અંતર વૈરાગ્ય છે, પરંતુ તો બહુ અંતર વૈરાગ્ય હતા, એટલા બધા અંતર વૈરાગ્ય હતા. દીક્ષા લીધા પછી વ્યવહાર ચારિત્રમાં આવવું પડ્યું નથી, સીધા શ્રેણીમાં ગયા, એટલું બધું સાધી લીધું છે. એટલે ચારિત્રના મૂળ કાપી નાખ્યા છે તો નીચેના સ્થાનમાં એ ગણિત બહુ જુદી જાતમાં વિચિત્ર ગણિત છે, ન સમજાય. પણ એવું બને છે, પરિણામ કોઈ એના કારણને અવશ્ય સૂચવે છે. એવી જે પરિસ્થિતિ છે એના કોઈ કારણ સૂચવે છે. એવું કોઈ કારણ સાધ્યું છે, એ સાધના થઈ છે, આરાધના થઈ છે અને ઝપટ કરી છે, એ વૈજ્ઞાનિક વિષય છે. અને વિજ્ઞાન પ્રમાણે જ કામ કરે છે, આત્માના પરિણામો ઈચ્છા પ્રમાણે રાગ પ્રમાણે એવી રીતે ચાલતા નથી. અહીંયા જે આપણી પાસે મુદ્દો છે એ એટલો છે કે જો જ્ઞાની પુરુષ પણ પ્રારબ્ધ વ્યવસાયમાં જાગ્રત રહે છે તો મોક્ષ રે તો વિશેષ જાગ્રત રહેવું એવી જ્ઞાની પુરુષ વિશેષ જે કાંઈ કહે તેને જે કાંઈ કહે વસ્તે એને વિશેષ જાગ્રત રહેવું. બહુ સરસ સૂચના કરે છે કે કોઈ પણ ઉદયના પ્રસંગમાં મુમુક્ષુ જીવે તીવ્ર રસે કરીને પ્રવર્તવા યોગ્ય નથી, મંદરસ પરિણામે પ્રવેશ કરવો. ઉદયમાં આવવું પડે છે, મુમુક્ષુને આવવું પડે કે જ્ઞાનીને આવવું પડે, આ એક અંતર સાવધાનીનો વિષય છે. જ્યાં રસ તીવ્ર થયો ત્યાં એકાકાર પરિણામ છે, એ આત્મ સ્વરૂપથી દૂર જવા માટેના પરિણામ છે. અને એ મલિનતાને એ વખતે દાઢ કરનારા પરિણામ છે. આત્મા એ પરમ પવિત્ર પદાર્થ છે, એનાથી દૂર જવું હોય એણે જ તીવ્ર રસે કરીને વિભાવમાં પરિણામ સ્વભાવથી દૂર જવું હોય તો સ્વભાવ પ્રત્યે આવવું હોય એને તો પ્રેમ મારી દેવી જોઈએ, જેટલી પૂરી શક્તિથી ત્યાં બધી શક્તિ અહીંયા ખર્ચવાની છે, જેટલી શક્તિ ખર્ચવી છે આ જગ્યાએ ખર્ચવી છે. તું સમજો છો કે તારું સુખ ક્યાંય નથી એક આત્મા સિવાય, તો પછી આમાં રસ આવવાનું કારણ તો તપાસ, કારણ તો જો જાગૃતિમાં તો આવે વાત નહીં કે ક્યાં રસ કીધો, કેમ રસ કીધો, કઈ કલ્પનામાં આવતા રસ કીધો, એ તો કલ્પિત ભાવે રસ આવે છે, વાસ્તવિકતા છે નહીં ત્યાં, કોઈ વાસ્તવિકતા ગંધ પણ નથી, સુખનો પડછાયો નથી, ત્યાં સુખનો રસ આવે છે. એ ભ્રાંતિનું બળ છે, ભ્રાંતિનું જોર છે, અને એને ભ્રાંત સ્વરૂપથી એકદમ વિરુદ્ધતા પ્રયાસ છે. એટલે અત્યંત જાગૃતિમાં રહેવા જોઈએ છે. કેમ કે અવકાશ પ્રાપ્ત થઈ અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ક્યાં પણ અમે જાણ્યો છે. ઘણા જ્ઞાનીઓ પીડા છે, આપણને ખબર ન હોય પણ પૂર્વના આરાધક હશે એમ માનવું જ રહે છે. જે નાનપણથી જે આત્મ જાગૃતિ છે એ જ બતાવે છે. આરાધક પણ મારે જ છે. તો એવા ઘણા પ્રકારો બને છે. બે સારી મિથ્યા દ્રષ્ટિઓ હોય છે સંસારમાં, એનો અર્થ શું થાય છે? આમ તો બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે, પણ બધા એ સંગ્રહ નહીં એ વાત છે. કેટલાક જેવો સાદી મિથ્યા દ્રષ્ટિ હોય છે, ફરીને મિથ્યાત્મા કારણ છે, જાગ્રત ન રહેવા તે કારણ છે. આ જીનેશ્વર દેવની આજ્ઞા છે. પહેલા તો તીર્થંકર દેવનું પહેલું જ નામ લાગ્યું છે. એ તીર્થંકર દેવની આજ્ઞા ઉપર પગ મૂક્યો છે. ઉદયમાં અજાગ્રત પરિણામ, બે સાવધાની, અસાવધાની, આત્મ સાવધાની નહીં રહેવી, એ ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકવાની વાત છે. પૂરી શક્તિથી એ આજ્ઞા પાળવાની છે, જાગૃત રહેવાનું છે. પોતાનો રસ જાગૃત રહે તો સહજ જ નહીં વધે. હું એક આત્મા છું, મારું સુખ મારામાં છે, ક્યાંય મારું સુખ છે નહીં, આ વાત દ્રઢ નિર્ધારથી છે. અને પ્રત્યેક પ્રસંગના એ જ હું અવલોકન કરું, એ જ મારા અવલોકનનો અને પ્રયોગનો વિષય છે. કારણ કે વાતચારી એ સર્વ ઉદયના પ્રસંગમાં પ્રયોગ કરવાનો છે. એ આપણી પ્રયોગશાળા છે. જીવન સાંસારિક જીવન જ પ્રયોગશાળા છે. તો ત્યાં બધે એ જ જાગૃતિ રાખવી, એ જાગૃતિ પ્રયોગપૂર્વક રાખવી, માત્ર વિચારપૂર્વક વિચાર પ્રયોગમાં છે. વિચાર છે એની મર્યાદા થિયરીટિકલ નોલેજ છે. પછી ઊંડા વિચારમાં દેખા પ્રયોગ શરૂ થાય છે, અને એ પ્રયોગ છે પ્રેક્ટિકલ નોલેજમાં આવે છે. અને માછેલું સાંભળેલું વિચારેલું ભૂલી જવાય, અથવા યાદદાસ્ત રાખવાનો એનો બોધો પણ આવે, પણ પ્રેક્ટિકલ નોલેજમાં એવી પરિસ્થિતિ ખરાબ નથી. એક વાર તરતા શીખ્યો એ શીખી ગયો. પછી પાણીમાં તરે છે, આપણે બહુ સાગર સાથે તરવાનો વિષય ચાલે છે, પણ પાણીમાં એક વાર તરતા શીખો, પછી 50 વર્ષ પાણીમાં ન તરવો હોય પણ ઓછીકો પડી જાય તો તરવાની માંગે. કેમકે એ કળા એને આવડી છે, એ પ્રયોગથી આવડેલી કળા છે. સાંભળેલી શીખેલી યાદાશ રાખેલી છે, તો 50 વર્ષે ગમે તેમ તમે મહિનો હોય તો ભૂલી જાય. એટલે એ કાર્ય પ્રયોગથી કરવામાં આવે, તો આત્મ જાગૃતિનો પ્રયોગ કરવામાં આવે, નિરસ પરિણામે જાગૃતિ રહીને પ્રયોગથી ચાલવામાં આવે, તો પ્રયોગનો ચમત્કાર અસાધારણ છે. એલિમેન્ટ એનું જે તેપણું છે એના ભાવ ભાષણ સુધી જવાનું છે. એનો ભાવ ભાષવો જોઈએ, નવે તત્વ નો ભાવ ભાષવો જોઈએ. પ્રયોગ કરે તો જ ભાવ ભાષે, નહીં તો ભાવ ભાષે. માત્ર વાંચવા સાંભળવાના જ્ઞાન થી પોપટીઓ જ્ઞાન થાય છે. સ્મૃતિ નું જ્ઞાન વિસ્મૃતિ સાથે જોડાયેલું છે. અરે વિસ્મૃતિ ની ગોળમાં પડેલું તે સ્મૃતિ જ્ઞાન છે. પ્રધાન વિષય છે કે જાગૃતિ સ્વરૂપે નથી, રાગાની સ્વરૂપે નથી, જ્ઞાન સ્વરૂપ નું છું તેથી સહજ જ્ઞાન થયા જ કરે છે. જ્ઞાન સ્વરૂપ હોવાથી સહજ જ્ઞાન પ્રદેશે પ્રદેશે સ્વરૂપી છું એનો પ્રગટ પુરાવો છે. રાજમનજી એ તો આખા સમય શાલ ની ટીકા પૂરી કર્યા પછી શાલમાં અધિકાર સ્વરૂપ પણ આટલું જે કર્યું એમાં શું કર્યું કે જ્ઞાન માત્ર કર્યો. આત્મા જ્ઞાન માત્ર છે એમાં સમય સાપ પૂરો કર્યો. જ્ઞાન માત્ર આખા સમય સાપ સમાપ્ત પ્રકરણ ચાલ્યું કથામાં કોઈ પ્રકરણ નથી અને ટીકામાં પણ પોતે ગાથા અનુસાર ટકા સહજ વિકલ્પ એમાં ત્યારે આચાર ભગવાન એક વિકલ્પ તમારા ચિંતિત થોડું વિચાર થોડું વિચારશું ચર્ચા રોકાઈ દીધી છે. એક સુલતાની શક્તિ પ્રકરણ ગાથા અનુસાર ત્યાં ચાલવાનો પ્રસંગ ૪૯ છે તો અલિંગ ગ્રહણ નો એક જ અર્થ કર્યો અને બીજા છ શબ્દ માં ૩૬ અર્થ કર્યા. એક માંથી ૬ કાઢ્યા એટલે એ તો એમને છૂટ છે પોતાને. મહાત્માઓની દશા મળી છે ક્યાંય કૃતજ્ઞતા નથી. પ્રોફેસરો ડોક્ટરેટ થઈ ગયા હોય, માસ્ટર ડિગ્રી લીધી હોય, પણ એનો વિષય કેવો હોય તો તૈયાર થઈને જવું પડે બિચારા. માથે પુસ્તક માં માથે ઉપાડે જ્ઞાન અંતર માંથી નીકળે છે, એના જ્ઞાન ના ભંડાર માંથી જ્ઞાન નીકળે છે, પુસ્તક માંથી જ્ઞાન નીકળે. એટલે ચાલી ગયું, ચાલી ગયું, ચાલ ગયો છે. સિદ્ધ છે જ્ઞાન માત્ર, ક્યાં જ્ઞાન માત્ર શબ્દ, જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર એમ કહીને આખો સમયસાર કહી દીધો છે. એક સાવધાની નો, આત્મ જાગૃતિ નો એક બહુ મહત્વનો આધારભૂત વિષય છે. જે જ્ઞાન સર્વાત્માઓને સર્વકાળે પ્રસિદ્ધ છે, એમાંથી માત્ર જ્ઞાન એ અંતર સાવધાનીનો વિષય છે. એ અંતર સાવધાનીના આધારે જાગૃત રહે છે. હું જ્ઞાનમય આત્મા છું, વિભાવ પ્રસંગ કર્મ પ્રસંગમાં બ્રેક લાગી જાય છે, રસ રસવિહીન પ્રવૃત્તિ થઈ જાય છે. જે પ્રસંગમાં સંસારી જીવો એકાકાર રસમાં ડૂબી જાય છે, એ પ્રસંગમાં જ્ઞાની મહાત્માઓ સ્વરૂપ સાવધાનીમાં રહીને, આત્મજાગ્રતા જાગૃતિમાં રહીને સમ્યક પ્રકારે નિદે છે. ગુરુદેવે કહ્યું કે જે જે શુભાશુભ ઉદય આવે છે એના ક્રમમાં હાનિ વૃદ્ધિ કર્યા વિના સમ્યક પ્રકારે દેવીએ છીએ. અને તે જ્ઞાની પુરુષોનું સનાતન ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આ જ પ્રકારનું પ્રવર્તન છે, આ જ પ્રકારનું આચરણ છે. એ અંતર જાગૃતિનો વિષય લીધો અને જ્ઞાની પણ વિપર્યાસ ન થાય એની સાવધાની હંમેશા હંમેશા રાખે છે. આગળ વિશેષ વાત કરે છે, ચાર ઘનઘાતિ કર્મ જ્યાં છિન્ન એવા સ્વય સ્વરૂપ પરમાત્માને વિશે તો સંપૂર્ણ જ્ઞાનીને સંપૂર્ણ જાગૃતિ રૂપ તુર્ય અવસ્થા છે. આ બધા ત્રિપુરી ભાષા ત્યાં તો પછી કઈ પ્રશ્ન જ નથી, પરિપૂર્ણ જ્ઞાન છે, પરિપૂર્ણ વિદ્રાગતા છે. કોઈ પ્રયત્ન પુરુષાર્થ નો સવાલ નથી, અનંત પ્રગટ થઈ ગયું છે. એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્બીજપણાને પ્રાપ્ત છે. બીજ બળી ગયું છે, ખલાસ, વિપર્યાસનું બીજ બળી ગયું છે. નિર્બીજપણાને પ્રાપ્ત થવાથી કોઈ પણ પ્રકારે ઉદ્ભવ થઈ શકે જ નહીં, ત્યાં કોઈ અવકાશ જ. અરિહંત દર્શનમાંથી કોઈ બારમા ગુણ સ્થાને ના આવે. વિપર્યાસ તો ખેર અજ્ઞાનનો વિષય છે, દેહાત્મિક બુદ્ધિનો, પણ કોઈ બારમા ગુણ સ્થાને કે કોઈ ગુણ સ્થાને ના આવે. તથાપિ તેથી ન્યૂન એવા કીર્તિ આદિ ગુણ સ્થાને કે વૃત્તતા એવા જ્ઞાનીને તો છદમસ્થ અવસ્થામાં કોઈ પણ 8-12 ગુણ બાહ્ય પ્રવૃત્તિ છે, તો ત્યાં પણ સર્વવિરતી પણ છે, જે ચતુર્ગુણ માત્ર જેને પરિગ્રહ નથી, સર્વવૃત્તિ સ્થાનમાં છઠ્ઠે ગુણ સ્થાને ઉપયોગ બહાર આવે છે. ઉપયોગે આત્માનું ઘર છોડીને બહાર આવ્યો. નિર્વિકલ્પ દશામાં આત્મામાં લીન છે. અહીંયા આત્માને છોડીને ઉપયોગ બહાર આવ્યો. એવા ગુણ સ્થાને વર્તતા એવા જ્ઞાનીને તો કાર્ય કાર્ય અને ક્ષણે ક્ષણે આત્મ જાગૃતિ યોગ્ય છે. જો છઠ્ઠા ગુણ સ્થાને આવવાની જે વિતરાગ વેદની આજ્ઞા છે આ રીતે આ પ્રપાલન થાય. વ્રત સમિતિ કુક્તિ 28 મૂળગુણ છે. એ 28 મૂળગુણ ની પાલન ની જે વિધિ છે એ વિધિ સ્વયં આત્મ જાગૃતિ ને સૂચવે છે. એ ભૂમિકાને જરાક પણ ઓછું થાય ભૂમિકા છે અત્યંત આત્મ જાગૃતિમાં ઉમેરાય છે. એમ કે વ્યાસન એક દ્રષ્ટાંત છે. છઠ્ઠા ગુણ સ્થાને વર્તતા મુનિરાજ ચાલે ત્યારે ક્રિયા સમિતિમાં આવે છે. ચાર હાથ નીચે દ્રષ્ટિ રાખે ચાલવાની બાબતમાં આવું બંધન શું હશે? બંધન નથી. આત્મ જાગૃતિમાં સહજપણે રહે તો સહજ પરિસ્થિતિ કેવી હોય એ દર્શાવે છે. બંધન નો વિષય સહજ એટલી વિતરાગતા વધેલી છે, ચંચળતા ઘટી રહે છે. એની નેત્રની પ્રવૃત્તિ પણ ઇધર ઉધર થતી નથી. નગર માં આવે છે બે કામ થાય છે. એક સ્વરૂપ ની અહિંસા પાય છે, જેટલી ચંચળતા એટલી મલિનતા બને છે. ચંચળતા ચંચળતા વૃત્તિગત ન થાય. કોઈ જીવી જીવન સાધતા હોય તો જગતમાં કોઈ સંપ્રદાયમાં કોઈ ધર્મ મતમાં આટલી બાહ્ય ક્રિયા પણ નિર્દોષ નથી. જૈન દર્શન એટલું જુદું પડે છે અથવા બીજા દર્શનો થી બાહ્ય ક્રિયાનો ગેપ બહુ મોટો. વૈભવ તો કોઈ જુદો છે નિરાજ નો, એ તો એ તો વૈભવ તો કોઈ પણ સમજે એટલે સમજનાર નું હૃદય અને મસ્તક નમી પડ્યા વગર નિકંદર વૃત્તિ ધારક સાધુઓ હોય છે, આ ચોળે છે, નંગર મારીએ છે, કર્મોળાદી યુરોપિયાદી ખાઈએ છે, શર્મ આવે પણ નહીં ખાઈ છે. એને ખ્યાલ નથી કામાં તો ઉલટાની હિંસા વધે છે. કાચી લેલો કરી ખાય છે એ લોકો શાસ્ત્રમાં સર્વધર્મ સાબિત નથી, પાલન પણ નથી એ જાતનું. એટલે એ પરિસ્થિતિ થાય છે. એક બાજુ ધર્મ દિગંબર દશા છે, બીજી બાજુ કંડોલા દેખાઈ દે છે, કંડ ખાઈ લે, 10-20 દિવસ ખાવું ન પડે. હિંસા હિંસા તો કે ત્યાં તો સમાધિ નથી લાગતી, આત્મસમાધિ નથી, સ્વરૂપ સમાધિ નથી. સાવધાન મર્યાદામાં બહાર નીકળ્યો, મર્યાદામાં મર્યાદા છોડીને નહીં એકદમ જાગૃતિ. આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે કે અંદરમાં નિજ પરમાત્માથી શું વધે છે કે ઉપયોગને બહાર જવું પડ્યું પરવશમાં પ્રવૃત્તિ થાય એ વાત નથી. એટલે છઠ્ઠા ગુણ સ્થાનમાં આ સ્થિતિ છે તો તારે કેટલું ધ્યાન રાખવું, મોક્ષમાં કેટલું ધ્યાન રાખવું પડે. આટલી આ વિકાસ પામેલી દશામાં એ તો કેવળ જ્ઞાન ને લેવા નીકળેલા સંતો છે. કેવળ જ્ઞાન લીધું કે રહેશે પ્રવચન સારમાં એને મોક્ષ તત્વ કહ્યું છે. મુનિરાજ ને ભાવલિંગી મુનિ ને મોક્ષ તત્વ કહ્યું છે. જે 24 કલાક નિરંતર આરાધના મારી છે એ પણ એનો ઉપયોગ બહાર જાય તો સાવધાનીમાં છે. અભિપ્રાય કેટલો તૈયાર થાય છે સ્વાધ્યાયનો અર્થ નથી, અભિપ્રાય કરવો સ્વાધ્યાયના માધ્યમથી સત્સંગના માધ્યમથી મોક્ષ જીવે. પ્રથમ ઉલટા અભિપ્રાય ને બદલીને સૌરો અભિપ્રાય કરવો જોઈએ. આ પહેલામાં પહેલું કામ છે. જ્યાં સુધી અભિપ્રાયનું ઘડતર ન થાય ત્યાં સુધી કોઈ કામમાં સફળતા મળે એ વાત બની શકતી નથી. ઉપરના ગુણસ્થાનોની વાત પણ એટલા માટે કરવામાં આવે છે કે અભિપ્રાય ત્યારે તારો પૂર્ણ વિતરાકતા સત્સંગની વાત કરી 600માં પણ મોક્ષથી શરૂઆત કરી, 254માં મોક્ષાર્થી વાત કરી, 17-18માં અમૃત ચંદ્રાચાર્ય કુંકુંડાચાર્ય મોક્ષ કામેણ વેદ જ્ઞાન કોણ કરશે મોક્ષ કામેણ અભિપ્રાયમાં પૂર્ણ. એક દોષનો પણ કલંક છે આ અને માટે ન જોઈએ એ જગ્યાએ અભિપ્રાયમાં આવ્યા પરિણામમાં સમજણમાં એનું બળ ના આવે. સમજાવવું એક સૂક્ષ્મ શક્તિનું કાર્ય છે, એનું બળ આવવું એની પાછળ એક બીજી પ્રક્રિયા માગે છે જે અભિપ્રાયની છે. અને એ અભિપ્રાય વિના કદી પણ સમજણ ટકી ન શકે, સમજણ બળ ન ટકી શકે, જાગૃતિ આવી ન શકે, દોષનો નિષેધ થઈ ન શકે. દોષનો નિષેધ ન થાય તો અનુભવના વગર વગર નિષેધ થઈ જ ગઈ અને એનાથી દોષ વૃદ્ધિગત થશે, એનો ક્ષીણ થવાનો પરીક્ષણ થવાનો કોઈ અવસર આવશે. એ મુખ્ય વાત અહીંયા અભિપ્રાય કરવા સંબંધી પણ બતાવી દેવી.
નારી પુરુષોની ધર્મ સભાની જે આજ્ઞા છે જેથી પાછળ બેસે અને બધાનું ધ્યાન ના ખેંચાય અને જે સ્વાધ્યાયની ભાવબદ્ધતા ચાલી રહી હોય એમાં ડિસ્ટર્બન્સ ના થાય. દરેક ને આપણે બધાને વિનંતી કે પાછળથી આવે તો પાછળના દરવાજે આવે. હવે આપણે આત્મસ્વરૂપની જાગૃતિના થોડા પદો નીચે પદ ભાઈ શ્રી મસુરભાઈ